ગુજરાતી વેબસાઇટના આરંભકાળ વિશે વાત કરીએ તો આ વેબસાઇટ તમે ક્યારે શરૂ કરી?
આ વેબસાઇટ મેં ગત વર્ષે લગભગ 9મી જુલાઈની આસપાસ શરૂ કરી અને એ મારો પ્રારંભિક વર્ઝન હતું. એ વખતે વેબસાઇટ એકદમ પ્રારંભિક અને ટેસ્ટિંગ ધોરણોમાં હતી અને એ વેબસાઇટનું વ્યવસ્થિત લોન્ચિંગ લગભગ નવેમ્બરની આસપાસ થયું.
આ વેબસાઇટ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ શું હતો?
આ વેબસાઇટ શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ મને એવું લાગ્યું કે ગુજરાતી સાહિત્ય ઘણું વિશાળ છે, ગુજરાતી સાહિત્યમાં ઘણા ઘણા વિભાગો છે, આપણા સાહિત્યમાં અનેક સારી સારી કૃતિઓ, વિદ્વાન લેખકો એ બધું છે અને આજના સમયને અનુરૂપ એક અલગ માધ્યમથી પહોંચાડવું એ આજના સમયની માંગ છે અને જરૂરી પણ છે. અને ખાસ કરીને એટલા માટે લાગ્યું કે આજની યુવા વર્ગ મોટે ભાગે પરદેશ ભણવા જાય છે, ઘણા બધા લોકો પરદેશમાં રહે છે, તો પરદેશમાં લગભગ બધા જ વિસ્તારોમાં બધી જ જગ્યાએ આ સાહિત્ય એટલું સરળથી સુલભ થઈ શકતું નથી, તો એના માટે મને ઇન્ટરનેટ એક એવું માધ્યમ લાગ્યું કે જેનાથી આ સાહિત્ય લોકો સુધી સરળતાથી પહોંચી શકે અને લોકો પોતાની અનુકૂળતાએ વાંચી શકે.
ગુજરાતી સાહિત્યને યુવાનો સુધી પહોંચાડવાનો વિચાર તો ખૂબ જ સુંદર છે, પણ શું હેરી પોટરની નવલકથા અને ફિલ્મોના જમાનામાં યુવાનોને ગુજરાતી સાહિત્ય વાંચવામાં રસ છે એમ તમે માનો છો?
જી હા, ચોક્કસ. જો ગુજરાતી સાહિત્ય આપણે લોકો સુધી પહોંચાડીએ અને લોકો એકવાર વાંચન શરૂ કરે તો ચોક્કસ એમને રસ તો પડે જ. અંગ્રેજી સાહિત્ય એ પણ સારું છે. ગુજરાતી સાહિત્યની વિશિષ્ટતા એ છે કે જે મૂળ ગુજરાતી વ્યક્તિ હશે, માતૃભાષાના ચાહક હશે, તો ગુજરાતી ભાષા એક હૃદય સુધી પહોંચવાનો એક સીધો અને સરળ માર્ગ છે. અન્ય ભાષાનું વાંચન પહેલા આપણે વિચારવું પડે છે, પહેલા એની વિશે આપણે એનો ભાવાર્થ, એનું તથ્ય, એનું બેકગ્રાઉન્ડ સમજવું પડે છે, જે ગુજરાતી ભાષા માટે જરૂરી નથી હોતું. કારણ કે માતૃભાષા હોવાને કારણે, લગભગ કોઈ પણ માતૃભાષામાં પોતાની ભાષા હોવાને કારણે એને સમજવું અને એને હૃદય સુધી આત્મસાત કરવું બહુ સરળ હોય છે. એટલે જો એકવાર વાંચન શરૂ થઈ જાય તો પછી ચોક્કસ એના ચાહકો તો રહેવાના જ.
તમારી વેબસાઇટ readgujarati.com ના વાચકોમાં યુવાનો કેટલા છે અને એમનો પ્રતિસાદ કેવો મળ્યો છે?
ખાસ કરીને મને યુવાનોનો જ પ્રતિસાદ ઘણો વધારે મળ્યો છે. કારણ કે મારું એમ માનવું છે કે લગભગ 50-60 વર્ષની ઉંમરના હશે, એ લોકો ઇન્ટરનેટ ઉપર એમનો વપરાશ ઓછો હોય છે, યુવાનો મોટે ભાગે વધારે ઉપયોગ કરતા હોય છે. અને ખાસ કરીને મને જે રિસ્પોન્સ મળ્યો છે એમાં ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતા યુવાનો, અમુક સરકારી સંસ્થાઓમાં કામ કરતા યુવાનો અને ખાસ કરીને પરદેશ સ્કૂલોમાં અભ્યાસ કરતા યુવાનો, આ ઉપરાંત પરદેશમાં ગયેલા અમુક પ્રોજેક્ટ માટે ગયેલા યુવાનો, લગભગ આપણે ગણીએ તો દરેક ક્ષેત્રના યુવાનોનો રિસ્પોન્સ મને મળ્યો છે. અને કોઈ આ સાઇટને લાઇબ્રેરીમાં વાંચે છે અમેરિકામાં જઈને, કોઈ યુરોપમાં બેઠા બેઠા પોતાના ક્લાસમેટ સાથે, રૂમમેટ સાથે વાંચે છે, અથવા તો કોઈ ઓસ્ટ્રેલિયામાં પોતાના ઘરે વાંચે છે. વિશ્વના લગભગ અલગ અલગ ખૂણે અલગ અલગ યુવાનો જ્યાં જ્યાં કામ કરી રહ્યા છે ત્યાં એ ઓફિસમાં બ્રેકના સમયે પણ થોડો ટાઈમ કાઢી અને આ વેબસાઇટનું વાંચન કરે છે એવું મને પ્રતિભાવમાં જાણવા મળ્યું છે.
ઇન્ટરનેટના જમાનામાં વાંચકોનો આંકડો આંકી શકાય એમ છે, તો તમારી વેબસાઇટના વાંચકો?
વેબસાઇટના રેગ્યુલર વાચકો લગભગ 800-900 જેટલા છે અને વિશ્વના લગભગ બધા જ દેશો આપણે ગણીએ તો બધા જ દેશોમાંથી વાંચકો છે, અલગ અલગ વિસ્તારમાંથી, અલગ અલગ પ્રાંતમાંથી. અને વેબસાઇટની ટોટલ હિટ્સ અત્યારે 57,000 કરતા વધારે છે. એમાં પણ આપણે ખાસ કરીને બહુ પ્રિસાઇઝ અને ડિટેલમાં જોવું હોય તો સાહિત્ય વિભાગના વાંચકો અત્યારે 80,000થી પણ વધારે છે. એટલે એ બતાવે છે કે સાહિત્યમાં ઘણા બધા લોકો રસ લઈ રહ્યા છે. કદાચ સમય અભાવે, કદાચ માધ્યમના અભાવે સાહિત્ય સુલભ નહોતું, પણ હવે એ સુલભ થાય એવા પ્રયત્નો હું કરી રહ્યો છું.
તમારી વેબસાઇટ માટે તમે લેખ કઈ રીતે પસંદ કરો છો?
મારે વેબસાઇટ માટે લેખ પસંદ કરવાનું આમ કોઈ નિશ્ચિત માળખું કે નિયમો નથી, પણ હા, સાઇટનું એક ચોક્કસ ફોર્મેટ જરૂર છે કે લેખો આપણને હળવા કરે, આપણને કે આપણા સંસ્કાર, આપણી જે સભ્યતા છે, આપણી જે ગુજરાતી સાહિત્યનું જે અસ્મિતાનું લેવલ છે એ જળવાઈ રહે. ગુજરાતી સાહિત્યનું જે સારું વાંચન છે એ લોકો સુધી પહોંચે, અને એ પર્ટિક્યુલર લેખ અથવા તો કાવ્ય અથવા તો કોઈ નિબંધ વાર્તા કોઈ પણ વસ્તુ એનું જે પ્રકાર છે એનું જે વાંચન છે એ બીજાને પ્રફુલ્લિત કરે, આનંદિત કરે અને વાંચનનો રસ જાગૃત થાય એ પ્રકારનું સાહિત્ય હું વધારે પસંદ કરું છું.
શરૂઆત કરવા માટે તો તમે પોતે થોડા લેખ પસંદ કર્યા હશે.
હા, વેબસાઇટ ની જ્યારે એકદમ શરૂઆત થઈ ત્યારે પ્રારંભિક અને ટેસ્ટિંગ ધોરણમાં લગભગ મેં 5 થી 10 આર્ટિકલ્સ સારી સારી બુક્સ માંથી સિલેક્ટ કરી અને વેબસાઇટ ઉપર મૂક્યા હતા, જસ્ટ જોવા માટે કે આ વેબસાઇટ ઉપર આ લેખ મૂકવાથી કઈ રીતે એનું વાંચન થાય છે, કઈ રીતે એ વેબસાઇટ ના ફોર્મેટ ને અનુરૂપ થઈ શકે છે કે નહીં વાંચનમાં, એના માટે શરૂઆતના ધોરણોમાં લગભગ 10 લેખ થી મેં શરૂઆત કરી હતી મૂકવાની.
તમારી વેબસાઇટ ના 11 વિભાગો છે, આ વિભાગો શું પૂર્વ નિર્મિત હતા કે વાચકોના પ્રતિસાદને આધારે બનાવવામાં આવ્યા છે?
મારી વેબસાઇટ માં જે વિભાગો છે એમાં લગભગ 5 થી 6 વિભાગો મેં પહેલેથી જ પૂર્વ નિર્ધારિત રીતે બનાવેલા હતા, પણ પછી વાચકોની માંગણીઓ પણ આવતી ગઈ અલગ અલગ ક્ષેત્રમાંથી કે આટલા વિભાગો સાથે આપ થોડાક અજમાવી જુઓના વિભાગ મૂકો, થોડાક કાર્ટૂન પણ મૂકો. આ સિવાય એમના વાચકોની ખાસ ડિમાન્ડ એવી હતી કે થોડાક કાવ્યો ગઝલો પણ વધારે મૂકો, એ સાથે અમુક અમુક આત્મચરિત્ર એવાની પણ જરૂરિયાત હતી. તો જેમ જેમ જરૂરિયાત થતી ગઈ એમ એમ એ વિભાગો વધતા ગયા અને હજી કદાચ ભવિષ્યમાં પ્રવાસ વર્ણનો અને એવા 2-3 વિભાગો શરૂ કરવાની પણ ઈચ્છા છે.
તમે અજમાવી જુઓ એક વિભાગ રાખ્યો છે, એટલે કે વાચકોની ફરમાઈશ. લગભગ દિવસની કેટલી ફરમાઈશ તમને મળતી હોય છે?
આમ રેગ્યુલરલી ફરમાઈશ નથી હોતી, પણ એવું કહી શકાય કે લગભગ વીકલી 2-3 ફરમાઈશો આવતી હોય છે. લગભગ અત્યારે 50 જેટલી ફરમાઈશો આવી છે અને ખાસ કરીને એ ફરમાઈશો લોકપ્રિય સાહિત્યકારોની કૃતિઓ વિશે હોય છે, ફરમાઈશો નવલકથા વિશે પણ હોય છે, પણ એ સાઇટ ઉપર મૂકવાનું શક્ય નથી હોતો કારણ કે ઘણું બધું ટાઈપિંગ ડિઝાઇનિંગ વર્ક એમાં હોય છે, પ્લસ એની માટે પરમિશન્સ અને પણ લેવું પડતું હોય છે. વધારે જે પર્ટિક્યુલર ફરમાઈશ આવે છે એ અમારે પ્રસિદ્ધ કાવ્યોની અથવા તો કોઈ પ્રસિદ્ધ સાહિત્યકારના કોઈક નાના લેખ માટે અથવા તો પછી કોઈએ બાળપણમાં વાંચેલી કોઈ કવિતાઓ હોય અથવા તો એવી કોઈ કૃતિ હોય તો એના વિશે વધારે ફરમાઈશો મળે છે.
તમે પ્રસિદ્ધ સાહિત્યકારોની કૃતિઓ વેબસાઇટ ઉપર મૂકો છો, શું તમે એ સાહિત્યકારને ને અપ્રોચ કરો છો, એમની એમની સાથે વાત કરો છો મૂકતા પહેલા?
આમાં વેબસાઇટ ઉપર કૃતિઓ મૂકવા વિશે એવું છે કે જો આપણે કોઈ પણ એક સારા પુસ્તકમાંથી એક નાનો લેખ અથવા તો કૃતિ લઈએ તો આમ તો નિયમ પ્રમાણે એની પરમિશન, લેખકની પરમિશન લેવી જોઈએ, પરંતુ એની માટે મારે લેખકની પરમિશન લેવા માટે એમને લેટર લખવો, પછી એ પરમિશન આવતા બીજા 3-4 મહિના થઈ જાય, પછી પરમિશન આવે, પછી હું એ વસ્તુને ટાઈપ કરું, ડિઝાઇન કરું, પછી સાઇટ પર આવે, તો એ પ્રોસિજર ઘણો લાંબો થઈ જાય, એ વસ્તુ પ્રેક્ટિકલ નથી. એટલે મારો એપ્રોચ એવો છે કે જે પણ પુસ્તકમાંથી હું કૃતિ લઉં છું એ પર્ટિક્યુલર કૃતિ સાઇટ ઉપર મૂક્યા પછી જ્યારે પણ એ લેખકનો સંપર્ક થાય ત્યારે એને ઇન્ફોર્મ ચોક્કસ કરું છું અને નિયમ એવો રાખ્યો છે મેં કે એક પુસ્તકમાંથી એ લેખકની એક જ કૃતિ લઉં છું, જેથી કરીને પુસ્તકનો લેખકનું નામ પણ વધારે પ્રકાશિત થાય, લેખકની આવી કૃતિ છે એ વિગત પરદેશના વાચકો સુધી પણ પહોંચે, જ્યારે લેખકનો સંપર્ક થાય ત્યારે એ કૃતિ એની સાથે આવેલા રિસ્પોન્સીસ પણ હું એમને ફોરવર્ડ કરું છું. અને મને એમ લાગે છે કે ગુજરાતી સાહિત્યના બધા લેખકો બહુ જ કોઓપરેટિવ છે, ખૂબ જ સાલસ અને ખૂબ જ મોટાવડા છે. મને જ્યાં સુધી અત્યારમાં અનુભવ છે ત્યાં સુધી બધા જ લેખકોએ રીડ ગુજરાતીને ખૂબ જ સહકાર આપ્યો છે. હવે સામેથી જ પુસ્તકો એ લોકો મોકલે છે કે તમે અમારી કૃતિ લો અને વેબસાઇટ ઉપર મૂકો જેથી વાચકો સુધી એ સરળતાથી પહોંચે. તો આ એક જે નવું માધ્યમ છે એને લગભગ બધા જ લેખકોએ આવકાર્યું છે.
શું કોઈ પ્રસિદ્ધ લેખક કે સાહિત્યકારના પ્રતિસાદ વિશે અમને કહી શકશો, તમને કોઈ એવો ઇન્સિડેન્ટ યાદ છે?
હા જી, જરૂર. ઘણા બધા લેખકો રીડ ગુજરાતી સાથે જોડાયેલા છે, ઘણા બધા લેખકોના કોલ્સ આવી રહ્યા છે, પત્રો પણ આવી રહ્યા છે, ઈમેલ્સ પણ આવી રહ્યા છે. ખાસ કરીને હું 2-3 નામ આપને ગણાવું તો સંદેશ પૂર્તિ આવે છે રવિવારે અહીંયા, એમાં ખાસ કરીને ડોક્ટર પ્રદીપ પંડ્યા છે, એ બહુ વિદ્વાન સાહિત્યકાર છે, એમના લગભગ 15થી વધારે પુસ્તકો બજારમાં છે. એમણે વ્યક્તિગત રીતે મને આવીને ઘરે આવીને સાઇટ વિશે ખૂબ જ અભિનંદન આપ્યા હતા, એમના પુસ્તકો પણ મને આપ્યા. આ સિવાય જે હમણાં ખૂબ જ પ્રસિદ્ધ પુસ્તક છે તમે જ તમારું અજવાળું, જેના લેખિકા સોનલ મોદી છે, જેના અનુવાદક સોનલ મોદી છે, અને મૂળ પુસ્તક સુધા મૂર્તિએ લખેલું છે, તો એમણે પણ મને ખૂબ જ અભિનંદન આપ્યા છે. અને એમણે ખાસ એવું કહ્યું છે કે ગુજરાતી ની જે અસ્મિતા છે એને બચાવવા માટે શું કરવું, અથવા તો ગુજરાતી સાહિત્યને બચાવવા માટે શું કરવું, એની માટે સંમેલનો અથવા આયોજનો કરવા કરતા આવું કોઈક પ્રેક્ટિકલ અભિગમ અપનાવવાની બધાએ ખૂબ જ જરૂર છે. આ સિવાય રીડ ગુજરાતી સાહિત્ય પ્રિયકાંત પરીખ, બકુલ ત્રિપાઠી, ઘણા બધા પ્રસિદ્ધ લેખકો સાહિત્ય વિશે જાણે છે, ઘણા લેખકો નિયમિત એની મુલાકાત લઈ રહ્યા છે, અને ઘણા બધા લેખકો વાચકો સાહિત્યકારો સુધી આ માધ્યમ સરળતાથી પહોંચી રહ્યું છે એવું મને પ્રતિભાવ પરથી લાગે છે.
તમારી વેબસાઇટ ઉપર મૂકેલો તમારો કોઈ મનપસંદ કે માનીતો લેખ છે?
જી હા, મને ખાસ કરીને મારા પ્રિય લેખક અથવા તો મારી પ્રિય પુસ્તક મારે ગણવું હોય તો લેખિકા રીના મહેતા જે છે સુરતના છે, એમનું એક પુસ્તક છે ખરી પડે છે બીજું, જેને સાહિત્ય એકેડેમીએ પબ્લિશ કર્યું છે, ખૂબ જ સુંદર અને સરસ પુસ્તક છે. એના બે લેખ મેં સાઇટ ઉપર મૂક્યા છે અને બંને લેખને ખૂબ જ સારો પ્રતિભાવ છે. એમાં એક લેખનું નામ છે કે ખાટી આંબલીના મીઠા સંસ્મરણો, અને બીજું છે હિંચકે બેઠા બેઠા. એનું બહુ સરસ ગ્રામ્ય જીવન ઉપર આખું નિરૂપણ ને વાર્તાઓ છે.
અંતમાં મૃગેશભાઈ, સિડનીમાં વસતા ગુજરાતીઓ અને વિશ્વના અન્ય ગુજરાતીઓને શું તમે એ કહી શકશો કે તમારી વેબસાઇટ અન્ય ગુજરાતી વેબસાઇટો કરતા કઈ રીતે ભિન્ન છે, કે શા માટે તમારી વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ?
હા, અન્ય વેબસાઇટો ખાસ કરીને આપણા ગુજરાતી ભાષામાં જેટલી વેબસાઇટો છે એમાં સાહિત્યને લગતી કોઈ વેબસાઇટો નથી, ઘણી ઓછી અથવા તો કદાચ નહિવત કહી શકાય. જેટલી પણ વેબસાઇટો છે એ ખાસ કરીને ન્યૂઝપેપર મેગેઝિન એ કક્ષાની છે, નો ડાઉટ એ બધી વેબસાઇટો પણ ખૂબ જ સરસ છે, એમાં ઘણા બધા પ્રસિદ્ધ લેખકોની કૃતિઓ છે, ખૂબ જ સુંદર છે. પણ મારી વેબસાઇટનું એક જમા પાસું એ છે, એક ઉજળી બાજુ એ છે કે મારી વેબસાઇટનું ડેઇલી અપડેશન હોય છે, એટલે દરરોજ જે બે નવી કૃતિ મૂકવામાં આવે છે, જ્યારે અન્ય સાઇટમાં એમના મેગેઝિનનું જે નવું સંસ્કરણ નવું આવૃત્તિ હોય ત્યારે અપડેટ થતી હોય, આ સબસ્ક્રાઈબર જ જોઈ શકે, અથવા તો પછી ન્યૂઝની સાઇટ હોય તો એમાં સમાચાર કે બધી વિગતો મળી શકે, જ્યારે મારી સાઇટમાં બધા જ લેખકો, બધા જ સાહિત્યકારો, બધા જ અલગ અલગ કવિઓ, અને આમ આપણે એવું ગણી શકાય કે જે સાહિત્યના નવે રસ છે એ નવે રસનું દરરોજ જે કંઈક નવું નવું વાંચન વાચકોને મળતું રહે છે અને વાચકો એનો લાભ લઈ શકે છે.
તમારી આ વેબસાઇટની નોંધ ચિત્રલેખ સામયિક દ્વારા લેવામાં આવી છે અને અન્ય સામયિકોએ પણ તમારું કામ બિરદાવ્યું છે. રુકેશભાઈ, સિડની થી કે ઓસ્ટ્રેલિયા થી કોઈ વાચકોને તેમના લેખ મોકલવા હોય તો કઈ રીતે તમારો સંપર્ક કરે?
જી, કોઈ પણ વાચકોને લેખ મોકલવા હોય તો એની બહુ સરળ પદ્ધતિ છે. દાખલા તરીકે કોઈ વાચક છે એ પેપર પેન્સિલ થી લખે છે, એમની પાસે હેન્ડ રિટન છે, તો એ હેન્ડ રિટન મને બાય પોસ્ટ મોકલી શકે છે. મારી સાઇટ ઉપર કોન્ટેક્ટ અસ નામનો વિભાગ છે, એની અંદર મારું નામ આપેલું છે, એ સરનામા ઉપર લેખ પોસ્ટ કરીને મોકલી શકે છે, અથવા એ લેખને સ્કેન કરાવીને ઈમેલ થી પણ મોકલી શકે છે. સાઇટ ઉપર મારું ઈમેલ સરનામું આપેલું છે. આ ઉપરાંત જો કોઈ વાચક હોય જેમણે ઓલરેડી ગુજરાતીમાં ટાઈપ કરેલું હોય, કોઈ પણ ફોન્ટ, કોઈ પણ સિસ્ટમ, કોઈ પણ સોફ્ટવેરની મદદથી, તો એ લેખને ઈમેલ સાથે એટેચમેન્ટ કરી અને એમાં જે ફોન્ટ વાપર્યા હોય એ ફોન્ટનું પણ સાથે એટેચમેન્ટ કરી મને ઈમેલમાં મોકલી શકે છે, અને ચોક્કસ હું એ કૃતિને વાંચીને પછી પબ્લિશ કરવા માટે પ્રયત્ન કરીશ. આ સાથે મારા સિડનીના વાચક મિત્રોને પણ એક ખાસ વિનંતી છે કે જે વડીલ વર્ગ છે અથવા તો જે રિટાયર્ડ વ્યક્તિઓ છે, વડીલ વર્ગ છે, એ બધા વાચકો, એ બધા વ્યક્તિઓ એમના સંતાનોને, અથવા તો આપણે એવું કહી શકાય કે જે અત્યારની પેઢી છે, નવી નવી યુવા પેઢી છે, એમને આ સાઇટ વિશે માહિતી આપે અને જો શક્ય હોય મુલાકાત કરાવે અને એ લોકોને એક એક બબ્બે લેખ વાંચતા કરે, તો એ રીતે
પહોંચાડવાનું તમારું આ કામ સતત ચાલતું રહે.
જી ચોક્કસ, ખૂબ ખૂબ આભાર.
આજે તમે તમારી વેબસાઇટ વિશે અમને એક માહિતી આપી છે તે બદલ આપનો આભાર, અને તમે સમય ફાળવ્યો તે બદલ આપનો આભાર.
થેન્ક યુ વેરી મચ. હું